એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ થોડી નવાઈ લાગે, આળસની કળા. શું આળસ ખરેખર ખરાબ વસ્તુ છે, કે પછી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં વધુ સ્માર્ટ રીતે જીવવાની કોઈ ચાવી છે?
નમસ્કાર. અરે હા, ખરેખર વિષય બહુ જ રસપ્રદ છે, ખાસ કરીને આજના સમયમાં, ખબર છે, જ્યાં સતત વ્યસ્ત રહેવું, વધુ ને વધુ કામ કરવું એ જાણે સફળતાની નિશાની ગણાય છે.
બરાબર.
આપણે લાઇબ્રેરી માઇન્ડસેટના વિચારો પર ઊંડા ઉતરીશું. એમના જે સારાંશ છે ને, જેમ કે આળસની કળા, કાર્યક્ષમતાનું રહસ્ય, એના પર વાત કરીશું.
હા, અને પેલું હસલ કલ્ચર, એટલે સતત દોડતા રહેવાનું, વ્યસ્ત દેખાવાનું કલ્ચર, એ આપણા પર એટલું હાવી થઈ ગયું છે ને કે શાંતિથી બેસવું કે જરા ઓછું કામ કરવું એ તો જાણે મોટું પાપ હોય.
સાચી વાત.
તો શું આ વ્યૂહાત્મક આળસ આપણને બર્નઆઉટમાંથી બચાવી શકે? એટલે પેલો કામનો થાક લાગે ને, માનસિક અને શારીરિક, એમાંથી શું એનાથી આપણે વધુ પરિણામલક્ષી બની શકીએ? ચાલો આને જરા સમજીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ, આ વિચારો આવ્યા ક્યાંથી? તો રસપ્રદ વાત એ છે કે આ લાઇબ્રેરી માઇન્ડસેટ કોઈ એક વ્યક્તિ નથી.
ઓહ, એમ?
હા, એક જાણીતી સંસ્થા છે. એમનું કામ જ છે જ્ઞાન સંશ્લેષણ, એટલે કે નોલેજ સિન્થેસિસ. એમની યુટ્યુબ ચેનલ બહુ ફેમસ છે. ત્યાં એ લોકો અઘરા પુસ્તકોના મુખ્ય વિચારો એકદમ સરળતાથી સમજાવે છે.
એટલે એમનું મુખ્ય કામ જ જ્ઞાનનો નિચોળ કાઢવાનું છે એમને?
બિલકુલ. એમની માસ્ટરી જે છે મનોવિજ્ઞાન, ઉત્પાદકતા, ફિલોસોફી, આવા વિષયો પરના સેંકડો પુસ્તકોમાંથી એ લોકો પેલા 20% વિચારો શોધી કાઢે જે 80% પરિણામ આપે છે.
વાહ.
અને એમની રજૂઆત કરવાની રીત પણ, મતલબ કે અઘરી વાતોને સરળ ને આકર્ષક બનાવી, એ પોતે જ ઓછામાં વધુના સિદ્ધાંતનું ઉદાહરણ છે, ખરું ને?
હા, બરાબર. એટલે એમનો અભિગમ જ આજના વિષય જેવો છે, ફાલતુ વસ્તુઓ હટાવીને સીધા મુદ્દા પર આવવો.
ચોક્કસપણે. એ લોકો વિલ્ફ્રેડો પારેટો, જેમણે 80-20નો નિયમ આપ્યો, સિરિલ નોર્થકોટ પાર્કિન્સન, જેમનો પાર્કિન્સનનો નિયમ છે, રિચાર્ડ કોચ, આવા ઘણા વિચારકોના સિદ્ધાંતોને ભેગા કરીને એક પ્રેક્ટિકલ ફ્રેમવર્ક બનાવે છે. અને તેઓ પેલી જૂની માન્યતાને પડકારે છે કે ભાઈ, વધુ મહેનત કરો, વધુ કલાકો કામ કરો તો જ સફળ થાઓ. એના બદલે એ લોકો બુદ્ધિશાળી આળસની વાત કરે છે, એટલે કે સ્માર્ટ રીતે ઓછું કામ કરો પણ વધુ અસરકારક રીતે.
તો આ જે આળસની કળા છે એનું મૂળ તર્ક શું છે? શું એક ખરેખર ઉત્પાદકતા વધારવાની કોઈ રીત છે?
હા, તમે એમ કહી શકો કે એ ઉત્પાદકતાને એક નવા દ્રષ્ટિકોણથી જુએ છે. આ વિચાર એમ કહે છે કે સાચી સફળતા, સાચી અસરકારકતા એ સતત વ્યસ્ત રહેવાથી કે ખૂબ મહેનત કરવાથી નથી મળતી.
તો શેનાથી મળે?
એ મળે છે વ્યૂહાત્મક, સમજી વિચારીને અને ઈરાદાપૂર્વક અપનાવેલી આળસથી.
પણ અહીં આળસ એટલે શું? એમને પડ્યા રહેવું, કામ ટાળવું એવું?
ના ના, બિલકુલ નહીં. અહીં આળસ એટલે સુસ્તી કે બેદરકારી નથી, પણ કામ અને જીવન પ્રત્યેનો એક સ્માર્ટ અભિગમ છે, જેમ કહે છે કે ઓછામાં ઓછા પણ એકદમ ફોકસ્ડ પ્રયત્નોથી વધુમાં વધુ પરિણામ કેવી રીતે મેળવી શકાય.
અચ્છા.
અને આ વસ્તુ સીધી જ પેલા હસલ કલ્ચરને પડકારે છે, જે કહે છે કે બસ દોડ્યા કરો. પણ આ વિચારધારા મુજબ એ લાંબા ગાળે ટકે નહીં અને ઘણીવાર તો ખોટી દિશામાં દોડાવે.
એટલે આ એવા લોકો માટે વધુ ઉપયોગી છે જેમને સતત એવું લાગે કે હું બહુ વ્યસ્ત છું, ઘણું કરું છું, પણ છેલ્લે જોઈએ તો કંઈ નક્કર પરિણામ નથી દેખાતું. આવું તો આપણે ત્યાં ભારતમાં ઘણું જોવા મળે, પરીક્ષાની તૈયારી હોય કે નોકરી, સતત પ્રેશર.
બિલકુલ સાચી વાત. આ વિચારનો મુખ્ય હેતુ જ એ ભ્રમ તોડવાનો છે કે વધુ મહેનત ઇઝ ઇક્વલ ટુ વધુ સફળતા. એ આપણને એક માનસિક બદલાવ તરફ દોરી જાય છે. પહેલાં એ સમજાવે કે આપણે એટલા વ્યસ્ત કેમ રહીએ છીએ. પછી પેલા સિદ્ધાંતો આવે, પારેટોનો 80-20 નિયમ, પાર્કિન્સનનો નિયમ, લિવરેજ.
લિવરેજ એટલે પેલું ઓછા પ્રયત્ને વધુ પરિણામવાળું, ખરું?
હા, એ જ. અને આ પુસ્તક ખાલી સિદ્ધાંતો નથી આપતું, પણ એને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું, કામમાં, પ્રોજેક્ટ્સમાં, અંગત જીવનમાં, એ પણ શીખવે છે. જાણે આપણને એક નવી જ ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી હોય અસરકારક રીતે જીવવા માટે.
સરસ. ચાલો તો પછી આ ઓપરેટિંગ સિસ્ટમના જે મુખ્ય ભાગો છે એને જરા ઊંડાણથી સમજીએ. પહેલો મુદ્દો છે વ્યસ્તતાનો અત્યાચાર. આવું કેમ છે કે આપણે વ્યસ્ત દેખાવાને આટલું બધું મહત્વ આપીએ છીએ? જાણે કોઈ સતત દોડતું દેખાય તો જ સફળ ગણાય.
હા, આ એક જાતનું સામાજિક દબાણ જેવું થઈ ગયું છે. પેલું હસલ કલ્ચર આપણને એમ શીખવે છે કે વ્યસ્ત રહેવું એ તો ગર્વની વાત છે, એટલે આપણે પરિણામ કરતા દેખાવ પર વધુ ધ્યાન આપીએ છીએ.
અને એના ગેરફાયદા?
ગેરફાયદા સ્પષ્ટ છે. બર્નઆઉટ થાય, સતત ચિંતા રહે, અને મોટાભાગે આપણે છીછરા કામમાં જ અટવાયેલા રહીએ, જેમ કે ઇમેલના જવાબ આપવા, નાની નાની મીટિંગો ભરવી. જ્યારે પેલું ખરેખર ધ્યાન માગી લેતું મહત્વનું ઊંડું કામ હોય ને, એ રહી જાય.
એટલે લેખક એમ કહે છે કે આ વ્યસ્તતા ખરેખર તો બૌદ્ધિક આળસ છે. આ સાંભળીને થોડું અજીબ લાગે છે.
હા, પણ વિચારવા જેવું છે. કારણ કે રોકાઈને વિચારવું કે અત્યારે સૌથી મહત્વનું શું છે અને પછી ફક્ત એ જ કરવું, એ ખરેખર અઘરું છે. એના કરતાં વ્યસ્ત રહેવું સહેલું છે, ભલેને એ કામ ઓછું મહત્વનું હોય. એટલે અહીં આળસનો મતલબ બદલાય છે. એ નિષ્ક્રિયતા નથી, પણ જે જરૂરી નથી એને ના કહેવાની હિંમત છે. એક ઇરાદાપૂર્વકની પસંદગી છે.
અને આ જરૂરી શું છે એ નક્કી કરવા માટે પેલો 80-20નો નિયમ કામ લાગે એમ ને?
બરાબર. પેરેટોનો સિદ્ધાંત એ કહે છે કે આપણા લગભગ 80% પરિણામો, પછી એ સફળતા હોય, ખુશી હોય કે સમસ્યાઓ, એ ફક્ત 20% કારણો કે પ્રયત્નોથી જ આવે છે. આ નિયમ લગભગ બધે જ લાગુ પડે છે, ધંધામાં, ભણવામાં, સંબંધોમાં.
હા, એ તો સાંભળ્યું છે.
તો સ્માર્ટ વ્યક્તિ, એટલે કે આપણી વ્યાખ્યા મુજબ આળસુ વ્યક્તિ, એનું પહેલું કામ એ 20% ઓળખવાનું છે જે ખરેખર ફરક પાડે છે.
પણ એ 20% શોધવું કઈ રીતે? વ્યવહારમાં તો એ અઘરું લાગે ને?
અઘરું છે, અને એ જ તો ખરી કળા છે. એના માટે પોતાના કામનું, સમયનું, સંબંધોનું, તણાવના કારણોનું વિશ્લેષણ કરવું પડે, જાતને પૂછવું પડે. કયા 20% કામ મને 80% રિઝલ્ટ આપે છે? કયા 20% લોકો સાથે મને 80% ખુશી મળે છે? કયા 20% કામ મારો 80% સમય ખાઈ જાય છે પણ એનું આઉટપુટ ઓછું છે?
આત્મનિરીક્ષણ જેવું થયું.
હા, મુખ્ય શીખ એ છે કે બધું જ સરસ રીતે કરવાની કોશિશ છોડો. એના બદલે જે ખરેખર મહત્વના થોડા કામ છે એના પર ધ્યાન આપો, અને બાકીના જે તુચ્છ ઘણા છે એને અવગણવાની હિંમત રાખો.
અને આની સાથે જ પેલો પાર્કિન્સનનો નિયમ જોડાયેલો લાગે છે કે કામ એટલું ફેલાય જેટલો સમય તમે એને આપો. આનો અનુભવ તો મને લાગે છે બધાને હશે. પરીક્ષા આગલી રાત્રે હોય ને ત્યારે જે વાંચી લેવાય.
હા હા, બરાબર. એ આખા સેમેસ્ટરમાં ના વંચાયું હોય તો આ નિયમનો આપણે ફાયદો ઉઠાવી શકીએ છીએ. જાણી જોઈને કોઈ કામ માટે ઓછો કડક સમય નક્કી કરીએ ને,
ડેડલાઇન ટૂંકી રાખીએ એમ.
હા, કૃત્રિમ ડેડલાઇન તો આપણું મગજ વધુ ફોકસ કરવા માંડે, બિનજરૂરી સ્ટેપ્સ કાઢી નાખે, શોર્ટકટ શોધે. જેમ કે નક્કી કરો કે ઈમેલ માટે દિવસમાં બસ 30 મિનિટ જ, મીટિંગનો સમય અડધો કરી નાખો, કોઈ પ્રોજેક્ટ માટે થોડી વધુ પડતી લાગે એવી ટાઈટ ડેડલાઇન રાખો.
પણ એનાથી કામની ક્વોલિટીનું શું? ઉતાવળમાં ભૂલો ના થાય?
સારો સવાલ છે. આનો ઉપયોગ સમજદારીથી કરવાનો છે. દરેક કામમાં આવું ના ચાલે, પણ ઘણા બધા કામોમાં સમયની મર્યાદા આપણને વધુ કાર્યક્ષમ બનાવે છે. મુખ્ય વિચાર એ છે કે લિમિટેશન્સ ખરાબ નથી હોતી, એ ઘણીવાર ક્રિએટિવિટી અને ફોકસ વધારે છે, આપણને ફાલતુ વસ્તુઓમાંથી બહાર કાઢે છે.
અને આ કાર્યક્ષમતા હજુ વધારવા માટે પેલો લિવરેજનો કોન્સેપ્ટ છે, બરાબર? લિવરેજ એટલે સાદી ભાષામાં શું?
લિવરેજ એટલે ઉચ્ચાલન. જેમ નાનકડા દાંડાથી ભારે વજન ઉચકી શકાય ને,
હા,
એમ અહીં ઓછા પ્રયત્ને વધુ પરિણામ મેળવવાની કળા. આના ઘણા પ્રકાર છે, જેમ કે બૌદ્ધિક લિવરેજ, કોઈ એવી સ્કિલ શીખો જે વારંવાર કામ આવે, નાણાકીય લિવરેજ, પૈસાથી વધુ પૈસા બનાવવા, સામાજિક લિવરેજ, તમારા નેટવર્કનો ઉપયોગ કરવો.
અને ખાસ કરીને પેલી સિસ્ટમ્સ લિવરેજની વાત પણ છે ને, જેમાં પ્રોસેસ કે ઓટોમેશન ગોઠવવાની વાત આવે.
હા, એ બહુ જ મહત્વનું છે. સિસ્ટમ્સ લિવરેજ એટલે એવી પ્રોસેસ, રૂટીન કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જે આપમેળે અથવા ઓછા પ્રયત્ને કામ કરતી રહે. દાખલા તરીકે તમે વારંવાર અમુક પ્રકારના ઈમેલ લખતા હો તો એનું ટેમ્પલેટ બનાવી રાખો.
હા, એ તો બહુ સમય બચાવે.
બરાબર. ઓનલાઈન બિલ પેમેન્ટ ઓટોમેટિક સેટ કરી દો. કોઈ વારંવાર થતા કામ માટે ચેકલિસ્ટ કે સ્ટાન્ડર્ડ પ્રોસેસ બનાવી લો. આ બધું સેટ કરવામાં શરૂઆતમાં થોડો સમય જાય, પણ લાંબા ગાળે એ ઘણો સમય અને એનર્જી બચાવે છે. જે વ્યૂહાત્મક રીતે આળસુ છે ને, એ ખાલી કામ નથી કરતો, એ એવી સિસ્ટમ્સ બનાવે છે જે ભવિષ્યનું કામ ઘટાડે.
આ સિસ્ટમ બનાવવાની વાત પરથી આપણે પહેલા 3 સ્ટેપ પર આવીએ. દૂર કરો, સ્વચાલિત કરો, સોંપો, એટલે કે ઇલિમિનેટ, ઓટોમેટ, ડેલિગેટ. આ ક્રમ કેમ મહત્વનો છે?
આ કોઈ પણ કામ હાથમાં લો ને તે પહેલાં વિચારવાનો ક્રમ છે. એક, દૂર કરો, એલિમિનેટ. સૌથી પહેલો અને સૌથી પાવરફુલ સવાલ, શું આ કામ કરવું ખરેખર જરૂરી છે? જો ના કરું તો કોઈ મોટું નુકસાન થશે? તમને નવાઈ લાગશે, પણ ઘણા બધા કામ ખરેખર બિનજરૂરી હોય છે. અહીં ના કહેવાની હિંમત જોઈએ, જે આપણે ત્યાં ભારતમાં ઘણીવાર અઘરું પડે છે.
હા, એ તો છે, બીજાને નારાજ ન કરવાની વૃત્તિ હોય છે.
બરાબર, પણ એ શીખવું પડે. બે, સ્વચાલિત કરો, ઓટોમેટ. જો દૂર ન કરી શકાય તો બીજો સવાલ, શું ટેકનોલોજી કે કોઈ સિસ્ટમમાં કામ કરી શકે? ઘણા રૂટીન, રિપીટેટિવ કામો હોય જે સોફ્ટવેર, એપ્સ કે સ્ક્રિપ્ટથી ઓટોમેટ થઈ શકે. 3, સોંપો, ડેલિગેટ. અને જો દૂર કે ઓટોમેટ પણ ન થઈ શકે તો ત્રીજો સવાલ, શું આ કામ કોઈ બીજું કરી શકે? આ ખાલી ઓફિસ માટે નથી, ઘરમાં પણ લાગુ પડે. અલબત્ત આના માટે સામેવાળા પર ભરોસો મૂકવો પડે, સ્પષ્ટ સૂચના આપવી પડે. પણ જો કોઈ બીજું 80% ક્વોલિટીથી પણ કામ કરી દે ને તો તમારો સમય બચે છે, જે તમે વધુ મહત્વના કામમાં વાપરી શકો.
આ બધી સ્ટ્રેટેજીઝ ઓછું કરવું, સ્માર્ટ રીતે કરવું, એની સાથે આરામનું શું કનેક્શન છે? કારણ કે આપણી સંસ્કૃતિમાં તો આરામ કરવો એટલે સમય બગાડવો એવું જ મનાય છે મોટા ભાગે.
અને એ જ સૌથી મોટી ભૂલ છે. આળસની કળાનો આ બહુ મહત્વનો ભાગ છે. એ આરામ નવરાશ અને ક્યારેક તો કંટાળાને પણ ઉત્પાદકતા માટે જરૂરી ગણે છે. આને આરામનું શાણ પણ કહેવાય છે.
કંટાળાને પણ?
હા, વિજ્ઞાન પણ કહે છે કે જ્યારે આપણું ધ્યાન કોઈ એક કામ પર નથી હોતું ત્યારે મગજ ડિફ્યુઝ મોડમાં જાય છે. આ એ સમય છે જ્યારે આપણું અર્ધજાગૃત મન વિચારોને જોડે છે, સમસ્યાઓના નવા ઉકેલ વિચારે છે, ક્રિએટિવ આઈડિયા આવે છે.
એટલે પેલું જે ડિફોલ્ટ મોડ નેટવર્ક કહેવાય છે એની વાત છે. જ્યારે આપણે કશું ના કરતા હોઈએ ત્યારે પણ મગજ પાછળ કંઈક કરતું હોય છે.
બરાબર, એ જ. તે સિવાય પૂરતી ઊંઘ કેટલી જરૂરી છે એ તો બધા જાણે છે, યાદશક્તિ માટે, ક્રિએટિવિટી માટે. એટલે નિયમિત બ્રેક લેવો, પેલી પોંગોડોરો ટેકનિક છે ને, એ રીતે પૂરતી ઊંઘ લેવી, કામ સિવાયના શોખ માટે સમય કાઢવો, અને ખરેખર કંઈ ન કરવાનો સમય રાખવો. આ બધું લક્ઝરી નથી, આ શ્રેષ્ઠ પરફોર્મન્સ માટેનું રોકાણ છે. સતત કામ કરવાથી ક્વોલિટી ઘટે અને બર્નઆઉટ આવે.
સમજાયું. તો આ આખી ચર્ચાનો જો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશા કયા કયા ગણાય? મને લાગે છે પહેલો તો એ જ કે આળસને નેગેટિવલી જોવાને બદલે એને એક વ્યૂહાત્મક બુદ્ધિ તરીકે જોવી. ખરો પ્રયાસ કામ કરવામાં નથી, પણ કયું કામ કરવા જેવું છે એ વિચારવામાં છે.
બરાબર.
બીજો મુખ્ય સંદેશ,
અસરકારકતા વર્સિસ કાર્યક્ષમતા, ઇફેક્ટિવનેસ વર્સિસ એફિશિયન્સી. સાચી વસ્તુઓ કરવી એ વધુ મહત્વનું છે, ફક્ત વસ્તુઓને સાચી રીતે કરવા કરતા. એટલે પહેલા પસંદગી આવે, પછી એને કરવાની રીત.
ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, ઘટાડવાની અને દૂર કરવાની શક્તિ. પ્રોડક્ટિવિટી એટલે વધુ ઉમેરવું નહીં, પણ જે જરૂરી નથી એને કાઢી નાખવું, ના કહેતા શીખવું, જે પ્રોજેક્ટ કામ નથી કરી રહ્યા એને છોડી દેવા.
ચોથો સંદેશ, સિસ્ટમ્સ પર ફોકસ કરો, ફક્ત ગોલ પર નહીં. ઈચ્છાશક્તિ પર આધાર રાખવા કરતાં એવી સિસ્ટમ્સ અને આદતો બનાવી જે આપણને આપોઆપ સાચી દિશામાં રાખે. ગોલ તો પરિણામ છે, પણ સિસ્ટમ એ પ્રોસેસ છે જે ત્યાં પહોંચાડે છે.
અને પાંચમો વિચાર, જે કદાચ આજના સમયમાં સૌથી વધુ રેલેવન્ટ છે, ઊર્જાનું મેનેજમેન્ટ એ નવું ટાઈમ મેનેજમેન્ટ છે. આપણી પાસે દિવસમાં 24 કલાક જ છે, એ વધવાના નથી, પણ આપણી માનસિક અને શારીરિક ઊર્જા ઉપર નીચે થાય છે. તો આપણું સૌથી અગત્યનું કામ ત્યારે કરવું જ્યારે આપણી એનર્જી પીક પર હોય.
અને છેલ્લો, છઠ્ઠો, પણ ખૂબ જ મહત્વનો મુદ્દો, આરામ એ કામનો જ એક ભાગ છે. મગજને રિચાર્જ થવા, વિચારોને ગોઠવા દેવા અને લાંબા ગાળે ટકી રહેવા માટે ડાઉન ટાઈમ જરૂરી જ છે. ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં, જ્યાં સતત પ્રેશરમાં રહેવાની આદત જેવી પડી ગઈ છે, ત્યાં આરામના મહત્વને સ્વીકારવું અને એને પ્રાયોરિટી આપવી એ ખૂબ જ જરૂરી છે.
આ બધા વિચારોમાંથી કેટલાક વાક્યો તો એવા છે જે ખરેખર મગજમાં ચોંટી જાય. જેમ કે પહેલું, સૌથી વધુ ઉત્પાદક કાર્ય એ છે જે તમારે બિલકુલ કરવાની જરૂર નથી. આ સીધું જ પહેલા દૂર કરો, એલિમિનેટવાળા સિદ્ધાંત પર ભાર મૂકે છે.
હા,
બીજું એક વાક્ય જે થોડું રમૂજી લાગે પણ ગંભીર છે. આળસુ લોકો કામ કરવાની સૌથી સહેલી રીત શોધે છે, જે ઘણીવાર શ્રેષ્ઠ રીત સાબિત થાય છે. આનો મતલબ એ કે કાર્યક્ષમતા અને ઇનોવેશન ઘણીવાર બિનજરૂરી કોમ્પ્લેક્સિટી ટાળવાથી જ આવે છે. સિમ્પ્લિસિટીમાં જ બુદ્ધિ છે.
અને ત્રીજું, જે પેલા હસલ કલ્ચર પર સીધો કટાક્ષ છે, વ્યસ્તતા એ સન્માનની નિશાની નથી, તે બૌદ્ધિક આળસનું એક સ્વરૂપ છે. આ ફરી યાદ અપાવે છે કે ખાલી વ્યસ્ત દેખાવું એ કદાચ વિચારવાની મહેનત ટાળવાનો રસ્તો પણ હોઈ શકે.
અને ચોથું, તમારું ધ્યેય સમયનું સંચાલન કરવાનું નથી, પરંતુ જે મહત્વનું નથી તેને અવગણવાનું છે. આ પ્રોડક્ટિવિટીની આખી ગેમ જ બદલી નાખે છે. ફોકસ વધુ કરવા પર નહીં, પણ વધુ કાપવા પર રાખો. તમારી પ્રાયોરિટી નક્કી કરો અને બાકી બધું હટાવી દો.
આ બધું સાંભળવામાં તો બહુ સારસ લાગે છે, પણ રોજબરોજના જીવનમાં આને ઉતારવું કઈ રીતે? ચલો પ્રોફેશનલ લાઈફથી શરૂ કરીએ. કોઈ પ્રેક્ટિકલ દાખલા આપી શકો?
ચોક્કસ. જેમ કે 80-20 નિયમ વાપરીને દિવસમાં ફક્ત એ જ ઇમેલ્સ પર ધ્યાન આપો જે ખરેખર મહત્વના છે, બાકીના કદાચ પછી જોઈ શકાય.
હા, એ તો બહુ ટાઈમ ખાઈ જાય છે.
બરાબર. મીટિંગ્સનો સમય પાર્કિન્સન નિયમ પ્રમાણે ઘટાડો. જો એક કલાકની મીટિંગ 30 મિનિટમાં પતી શકે એમ હોય તો 30 મિનિટ જ રાખો. દર અઠવાડિયે પોતાની ટાસ્ક લિસ્ટ જુઓ અને પૂછો, આમાંથી કયું કામ હું ખરેખર દૂર કરી શકું.
અને પેલું લિવરેજવાળું, સિસ્ટમ્સ બનાવવાનું.
હા, ટેમ્પલેટ્સ, ચેકલિસ્ટ્સ, ઓટોમેશન, આવી સિસ્ટમ્સ બનાવવામાં શરૂઆતમાં સમય આપો. જેમ કે જો તમે વારંવાર એક જ પ્રકારના રિપોર્ટ બનાવો છો તો એનું ટેમ્પલેટ બનાવી લો. ભવિષ્યમાં ઘણો સમય બચશે.
અને પર્સનલ લાઈફમાં આ સિદ્ધાંતો કેવી રીતે કામ કરે?
ત્યાં પણ ઘણું બધું લાગુ પડે. જેમ કે સુખનો 80-20 નિયમ. કરી 20% એક્ટિવિટી કે કયા 20% લોકો તમને 80% ખુશી આપે છે એ ઓળખો અને એના પર વધુ ધ્યાન આપો.
હા, રસપ્રદ છે.
ઘરકામ માટે ટાઈમર લગાવીને પાર્કિન્સન નિયમ અજમાવી જુઓ. જુઓ કેટલી ઝડપથી પતે છે. બિલ પેમેન્ટ જેવી વસ્તુઓ ઓટોમેટ કરી દો. અને ખાસ અઠવાડિયામાં થોડો સમય કંઈ ન કરવા માટે શેડ્યુલ કરો. એને પણ કેલેન્ડરમાં જગ્યા આપો.
અને નિર્ણયો લેવામાં, જેમ કે કોઈ નવી તક આવે ત્યારે?
હા, એના માટે પેલો હેલ યા ઓર નો નિયમ બહુ કામનો છે. જો કોઈ નવી તક કે પ્રોજેક્ટ માટે મનમાં એકદમ જોરદાર ઉત્સાહ હેલ યા ન આવે ને તો મોટે ભાગે ના કહેવું વધુ સારું. આનાથી આપણી એનર્જી અને ફોકસ ખોટી જગ્યાએ વેડફાતા બચે છે. બીજું, જે નિર્ણયો સરળતાથી બદલી શકાય એવા હોય ને એના પર બહુ માથાકૂટ ન કરવી. તમારો ઊંડાણપૂર્વકનો વિચાર ફક્ત મોટા, જે બદલી ન શકાય એવા નિર્ણયો માટે સાચવી રાખો.
આખી વાતચીત પછી મારા માટે જે સૌથી મોટી શીખ હતી ને એ હતી કે આરામ કરવો એ કામચોરી નથી, પણ સ્માર્ટ વર્કનો જ એક અતૂટ ભાગ છે. અને બીજું, આપણે હંમેશા વધુ કરવા પાછળ દોડીએ છે, પણ ઘણીવાર જવાબ ઓછું કરવામાં હોય છે, જે જરૂરી નથી એને દૂર કરવામાં.
મારા માટે મુખ્ય વાત હતી પેલી ઊર્જા વ્યવસ્થાપનની. સમય કરતાં આપણી ઊર્જા વધુ કિંમતી છે એ સમજવું. અને બીજો, અસરકારકતા અને કાર્યક્ષમતા વચ્ચેનો તફાવત. શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે પછી ફક્ત ઝડપથી દોડી રહ્યા છીએ પણ ખોટી દિશામાં? આખરે આળસની કળા એ મહેનતની પૂજા છોડીને પરિણામલક્ષી બુદ્ધિ અપનાવવાની વાત છે. સમયને મેનેજ કરવાની નહીં, પણ સમયને મુક્ત કરવાની કળા છે, જેથી આપણે જે ખરેખર મહત્વનું છે એના પર ધ્યાન આપી શકીએ.
અને શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન, શું તમારી વ્યસ્તતા ખરેખર તમારી સફળતાની નિશાની છે, કે પછી એ તમારી સૌથી મોટી બૌદ્ધિક આળસ બની ગઈ છે જે તમને ખરેખર મહત્વના કામથી દૂર રાખી રહી છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.